એકાદ માસ સત્યુપના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર, કુંતી અને ગાંધારી આદિ સાથે ગાર્યા પછી યુધિષ્ઠિર અને તેનો પરિવાર વ્યાસના સૂચનથી પાછો હસ્તિનાપુર આવે છે અને વળી પાછા 2 વર્ષ બીજા વીતી જાય છે એટલે કુરુક્ષેત્રના યુદ્ધ પછી 18મા વર્ષની આ વાત છે। એકવાર દેવર્ષિ નારદ હસ્તિનાપુર આવ્યા। મારા વડીલ ધૃતરાષ્ટ્ર તથા દેવી ગાંધારી તથા મારા માતૃશ્રી કુંતીના શા સમાચાર છે ભગવાન? તેમનો આતિથ્ય સત્કાર આટોપીને યુધિષ્ઠિરે મહિનાઓથી પોતાના હૃદયમાં ઘેરાઈ રહેલ પ્રશ્ન તેમની પાસે રજૂ કર્યો। એમના સમાચાર આપવા માટે જ હું આવ્યો છું। નારદે જવાબ આપ્યો, મન મજબૂત રાખીને સાંભળજે। નારદની આ પ્રસ્તાવના પરથી જ યુધિષ્ઠિર સમજી ગયો કે કંઈક અમંગલ થયું હશે અને થયું હતું પણ તેવું સત્યુપના આશ્રમમાં વ્યાસજીએ આગાહી કરી હતી તેવી રીતે ધૃતરાષ્ટ્ર હવે ધીરે ધીરે દેહ અધ્યાસ છોડતો જતો, વધુ ને વધુ પ્રમાણમાં વિરક્ત થતો જતો હતો। કુરુક્ષેત્ર છોડીને તે ગંગા દ્વાર આવ્યો હતો પણ હકીકતમાં તેની સ્થિતિ હવે કોઈ જ ગમ અવધૂત જેવી હતી। ગાંધારી અને કુંતી અને સંજય તેની પાછળ પાછળ તેની શક્ય તેટલી સેવા અર્થે ભટકતા રહેતા પણ તે ક્યાંય સ્થિર ઠરીઠામ થઈને રહેતો નહીં। હવે એક વખતે એ ગંગામાં સ્નાન કરીને વનને રસ્તે થઈને પોતાના આશ્રમ ભણી જઈ રહ્યો હતો ત્યાં વનમાં દાવાનળ લાગ્યો। એ વખતે પવન જોરથી ફૂંકાતો હતો એટલે અગ્નિની આંચ એક વૃક્ષથી બીજે અને બીજેથી ત્રીજે એમ ઝપાટાભેર આગળ ઘસતી ઘસતી ધૃતરાષ્ટ્ર અને તેની સાથેના માણસો ભણી આવી રહી હતી। હવે છેલ્લા 6 માસ દરમિયાનના ઉપવાસોની અતિશયતાને કારણે હાડચામના માળખા જેવું બની ગયેલ અને નૃપનું કલેવર અત્યંત જીર્ણ બની ગયું હતું। ગાંધારી પણ કેટલાય દિવસથી કેવળ જરપાન કરીને રહેતી હતી અને કુંતીને પણ 1 મહિનાથી સતત ઉપવાસ કરતી હતી। સંજય પણ દર 6ઠ્ઠે દિવસે અનાજ લેતો હતો। ટૂંકમાં આખો પરિવાર કારની એક હરવી સરખી ફૂંક લાગતા મૃત્યુની ખીણમાં ગબડી પડે એવી સ્થિતિમાં આવી ગયો હતો। એટલે એવે ટાણે બરાબર આ દાવાનળ પ્રગટ થયો। હવે ધૃતરાષ્ટ્રએ આ દાવાનળને પોતા ભણી આવતો અનુભવ્યો કે તરત જ એણે સંજયને કહ્યું, તું કોઈ સલામત સ્થળે નીકળી જા સંજય। સંજયે ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ધૃતરાષ્ટ્ર 1નો 2 ન થયો। પોતાને અગ્નિશાત કરવાનો અને સંજયને ત્યાંથી દૂર કરવાનો તેનો નિશ્ચય અડગ જ રહ્યો। આખરે અગ્નિ અત્યંત નિકટ આવી પહોંચ્યો અને સંજય ધૃતરાષ્ટ્રના વચનને માથે ચડાવી તેની પ્રદક્ષિણા કરીને દૂર ચાલ્યો ગયો અને ધૃતરાષ્ટ્ર સન્નિરુદ્ય ઇન્દ્રિય ગ્રામમ આસ્તિ કાષ્ટોપમાં સમીપ આવી પહોંચેલા દાવાનળને શરણે થયો અને તેની સાથે તેની પતિવ્રતા પત્ની ગાંધારી તેમજ પાંડવોની માતા કુંતી પણ પંચત્વને પામી। દાવાનળમાંથી બચી ગયેલ સંજય આ પછી નારદજી તથા અન્ય ઋષિઓને મળીને હિમાચલ તરફ નીકળી ગયો હતો અને દાવાનળ શાંત પડ્યા પછી ધૃતરાષ્ટ્ર તેમજ ગાંધારી અને કુંતીના બરી ગયેલ કલેવરો નારદજીએ જાતે જ પોતાની આંખોએ જોયા હતા। પોતાની મેરે સામે ચાલીને મૃત્યુને ભેટનારનો શોક હોય યુધિષ્ઠિર પોતે આપેલ સમાચારથી શોક વ્યાકુર બનેલ પાંડવોને ઉદ્દેશીને નારદે કહ્યું, પણ એવા બોધવચનોથી નારદજી જેવાના બોધવચનોથી પણ એ શોક સમી જતો હોય તો પછી જોઈએ જ શું। કથા કહે છે કે ધૃતરાષ્ટ્ર ગાંધારીના અને માતા કુંતીના આવા નિધનના સમાચાર સાંભળતા મેં અર્થબાહુ પ્રેરુરાદ યુધિષ્ઠિર પાંચે ભાઈઓ તેમજ અંતઃપુરનો નારી સમાજ સૌ આર્ત સ્વરે આક્રંદ કરવા લાગ્યો અને નારદે અને થોડાક વખત પછી સ્વસ્થ બની યુધિષ્ઠિરે તેમને માંડ માંડ શાંત કર્યા. યુદ્ધ પછી આમ 18 વર્ષે સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલ વનવાસના 3જા વર્ષે આમ અગ્નિશાપ થયેલ ધૃતરાષ્ટ્રને જીવનની છેલ્લી ક્ષણે કોણ જાણે સાસાએ વિચારો આવ્યા હશે. તેના મનની સંકુલ સૃષ્ટિ જોતા અનેક પરસ્પર વિરોધી વિચારોએ તેને ઘેરી લીધો હશે અને તેમાં એક વિચાર કદાચ એ પણ હશે કે અહો, મૃત્યુની ન્યાયપ્રિયતા બીજાઓ માટે લક્ષાગૃહો સર્જનારાઓને જીવન અંતે એ લક્ષાગૃહમાં જ સરગાવે છે.